આ નવમા આલ્બમમાં સાતમી દ્રષ્ટિની કથા બે નું વિવરણ.
દ્રષ્ટિથી ઓપ્શન તત્વથી કઈ તો કઈ થાય નહીં. બોધ, આ બોધ તો સૂર્ય છે, પુરુષાર્થની તરતમ્યતા. પુરુષાર્થ તો છો, જાણતો તો હોય, એ કઈ ઉપશમ કરવો છે ને ખપક નથી કરવું એવું નહીં, થઈ ન શકે. અને ન થઈ શકવામાં પુરુષાર્થની અલ્પતા હોય, કર્મનો ઉદય ઘણો અત્યંત બલવાન હોય. એટલે હવે એનો ઉદય નથી થતો છે, કર્મ નિવૃત્ત થયું છે. આપણે જયારે બીજા શબ્દમાં કહીએ તો પેલું નિવૃત્ત થયું, પેલું હજી ઉપશમ થયું. શું છે આ ગાથાનું સૂત્ર? પ્રાપ્તિનું સ્થાન એટલે આત્મગુણ, એ ક્યારે પ્રગટે? આ એને જે બોધ છે એ બોધ ઉપર શું વિચાર કરે કે જેથી આત્મગુણ પ્રગટે? એ દ્રષ્ટિએ આ તમગુણ પ્રગટે, આ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે આત્મગુણ પ્રગટે છે. પ્રત્યેક આત્મામાં આત્મગુણ છે જ, પણ પ્રગટ થતા કેમ નથી થતા? એને વિચાર નથી. તો આત્મગુણનો વિચાર એને કયા આધારે કરવો છે? સુખનો વિચાર. જગત માત્ર, જગતના તમામ જીવો શેના માટે જીવે છે? તો હવે સુખ છે એ શેમાં છે અને સુખ ક્યાંથી મળે? સુખનો જો યથાર્થ વિચાર કરવા માટે જો એ પ્રયત્ન કરે, સુખનો યથાર્થ વિચાર થાય તો આત્મગુણ પ્રગટે. સુખ ક્યાંથી મળે છે એ જો ખબર પડે, જેમ આપણને પદાર્થમાં સુખ છે એવું માન્યું, ત્યાર પછી આપણો પુરુષાર્થ શું હોય? એ પદાર્થ ક્યાંથી સારામાં સારો મળે? એ પદાર્થ ક્યાંથી સારામાં સારો? અહીંયા ન મળતો હોય ફરીથી પણ મંગાવી દે, જરા મને અહીંયા હરખવું પડશે, આ દવા આમ થશે, આનું આમ થશે, તેનું તેમ થાય. કારણ કે એમાં સુખની દ્રષ્ટિ છે, માટે ખર્ચ જે થાય એને સામે જવું નહીં. ક્યાંયથી મંગાવતો હોય તો મંગાવું શું કામ? અત્યારે હજી વિચાર ચાલે છે કે સુખ પદાર્થમાં છે, પદાર્થના સંયોગથી છે, પદાર્થ થકી છે, એટલે ત્યાં સુધી એને બીજો દ્રષ્ટિકોણ નહીં આવે. પણ ગમે તે પ્રકારની સમજો કે શરીરની અંદરની અવસ્થા હોય, અને જ્ઞાની કે સુખ પદાર્થના સંયોગથી નથી અને આત્માના ગુણ, તો એને ખ્યાલ આવશે કે બહારના ગમે તેટલી વસ્તુના હું ઉપભોગ કરીશ પણ સુખ અને શાંતિ ક્યાંથી મળશે? અંદરથી. બધા જ સાધનો ચડાવ્યા હોય શરીર ઉપર, 50 પ્રકારની અંદર નળીઓ ચલાવી હોય અને બધે ઓક્સિજનના બાટલા ને માથામાં અહીંયા ને કાનમાં અહીંયા ને અહીંયા ક્યાં બધું લગાવ્યું, પણ અંદર અશાંત હોય તો પાછું એર કન્ડિશનમાં રાખ્યો હોય હે? હા, સુખ જ બરોબર છે, પણ અંદર અશાંત હોય તો અરે જો આત્મગુણની અંદર હોય તો ઉપસર્ગ અને પરિસર વખતે ચિત્તની સ્થિતિ ક્યાં છે અને એ કેમ એ પાર કરી જાય છે, તો કે છે એની દ્રષ્ટિ સુખ પ્રાપ્તિની આત્મગુણની પ્રગટ કરવામાં છે, કે એ દ્રષ્ટિ આત્મગુણ પ્રત્યે આત્માનો ગુણ પ્રત્યે એક વિચાર માત્ર. અત્યારે વિચાર બરોબર છે કે જગતના સર્વજીવ સુખને ઈચ્છે છે, કોઈ જીવ દુઃખને ઈચ્છતું નથી, અને છતાં દુઃખ અનુભવવું પડે છે અને સુખ પ્રાપ્ત થતું નથી અને સુખ મળતું નથી. એ સમજે છે કે આટલું આટલું મારી પાસે છે, ભૌતિક સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા બધું જ છે, સુખ પ્રાપ્ત થતું નથી. હવે આ વિચારમાં જો એની પાસે જે તત્વદ્રષ્ટિ છે એનાથી વિચારે સુખનું સ્વરૂપ, ખરું સુખ સેવા છે. એ જો તત્વદ્રષ્ટિથી વિચારે તો બે સૂત્ર જ્ઞાનીઓ આપ્યા સુખની વિચારણા માટેના, કે પરવસ્તે દુઃખ અને સ્વવસ્તે સુખ. હવે પરવસ્ત છે એટલે જે સુખનો આધાર કોઈ પણ બાહ્ય સાધન, સંયોગ, સંબંધ, પદાર્થ, ચીજ, વસ્તુ કંઈ પણ હોય, સબ્જેક્ટ ટુ, તો ત્યાં તરત મૂકી દીધું એ દુઃખ છે. એ તમને સુખ આપે તોય તમારા વશમાં નથી, માટે દુઃખ છે. એર કન્ડિશનથી સુખ થાય પણ એર કન્ડિશનનો ઉપયોગ આપણા વશમાં છે? લાઈટ જોઈએ તો એટલે દુઃખનો પાર નહીં થાય. સુખ તો આપણા વશમાં નથી, મશીન તો પડ્યું જ છે. લેવા ગયા સુખ અને પછી તો એવું દુઃખ કર્યું બારી ખુલતી નથી. એટલે અનેક રીતે જેને કહીએ કે આ બધાની અંદર જે જ્ઞાની પુરુષની વિશેષતા છે ને, એ આપણે જો આવે કે એક જ ગાથાની અંદર એને સૂત્ર કેવું આપ્યું છે. યોગ દ્રષ્ટિ સમુચયમાં એ શ્લોક હરિભદ્રે લખ્યો છે, સર્વમ પરવસમ દુઃખમ સર્વમ આત્મવસમ સુખમ એતદ ઉક્તમ સમાસેન. આટલું જ માત્ર કહીને, ટૂંકમાં સમાસેન એટલે અતિ સંક્ષેપણે કહીને, લક્ષણમ સુખ દુઃખયો, સુખ અને દુઃખના લક્ષણ જ્ઞાની ટૂંકમાં કીધા. શું કહ્યા કે પરવસ છે દુઃખ અને સ્વવસ છે સુખ. બસ હવે એની પાસે બોધ છે તો બોધનો ઉપયોગ કર. જો બોધ છે આ દ્રષ્ટિમાં એને આ બોધ આપે છે. હવે આપણી પાસે આ બધું સત્સંગનો બોધ હોય પણ પાછો જ્યારે સુખ દુઃખની વાત આવે ત્યારે બોધ હોતો નથી. એટલે તત્વ મીમાંસામાં ધારણા ખોટી છે. બોધ આગળ વધી ગયો ને ધારણા અહીંયા ન્યા રહી ગઈ. ધારણા એ જ છે કે ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય તો જ સુખ મળે. અને આમ તત્વજ્ઞાનમાં ક્યાંય હલું ગયું? હરિભદ્ર આમ કે છે, કુંદાચાર્ય આમ કે, જેમ એમ, પણ તારી ધારણા શું છે? ખ્યાલ આવે છે? આ ધ્યાનમાં આવતો નથી. ધારણા ખોટી છે કેમ કે તત્વની મીમાંસા પ્રગટી નથી. અને આ છાતની દ્રષ્ટિમાં કે છે કે આ બોધ, આ સૂર્ય સમાન બોધ છે. બોધનો પ્રભાવ તો જુઓ. એ બોધનો પ્રભાવ એ છે કે એને ધારણા જ બદલાઈ ગઈ અને એ ધારણાના જ્ઞાનીઓએ રહસ્યો આપ્યા, ચાવી આપી કે પરવસ છે દુઃખ છે અને સ્વવસ છે. જેમ કૃપાળુદેવે ચાવી આપી કે પશ્ચાત દુઃખ તે સુખ, જે પરવસ છે એમાં પશ્ચાત દુઃખ હોય હોય ને, એ સુખની સાથે દુઃખની છાયા સંકળાયેલી જોડાયેલી હોય જ. તો અહીંયા પ્રશ્ન એ છે કે આવું આત્મગુણ સુખ શેમાં છે? તો સુખ આત્મામાં છે. આ તત્વજ્ઞાન સુખ છે એ આત્મામાં. તો આત્મામાં સુખ છે એટલે આત્માના ગુણોની રમણતામાં જ સુખ છે. તો આ ગુણોની રમણતામાં, આ ગુણ આત્મામાં છે, સ્વવશ છે કે પરવશ છે? કોઈ આપે તો મળે એમ છે કે આપણી પાસે છે? તો કે ગુણ તો છે જ, સ્વયં છે, પરંતુ આવરાયેલા છે, કર્મબલના આવરણ છે, આવરણોને દૂર કરવાના છે. ગુણો વિનાનું કોઈ દ્રવ્ય છે જ નહીં. તો જે અનંત સુખનું સાધન છે, કારણ છે, એવા આત્માના ગુણો એ ક્યાં છે? તો સુખ છે એ હવે બહારથી મેળવવાનું છે કે અંદરથી પ્રગટ કરવાનું છે? તો પ્રગટ કરવું હશે તેનું ઠેકાણું શું છે? ગુણ. એ ગુણ કેમ પ્રગટ થાય? તો આ દ્રષ્ટિ આવે તો પ્રગટ થાય. આ દ્રષ્ટિનું સૂત્ર શું? તો કે પરવશ એ દુઃખ અને સ્વવશ એ સુખ. હવે સંસારના બધી જ પ્રકારની સ્થિતિ, સંયોગો, પરિસ્થિતિ, આપણા સાધન સંપત્તિ, આપણી ભૌતિક જે કંઈ તાકાત, આ બધાનો વિચાર કરીને નક્કી કરવું કે સુખ સાથે જોડાયેલી આપણી જે કંઈ કલ્પના છે એ સુખની કલ્પના પણ પૌગોલિક સુખ એ પણ સાચા અર્થમાં તો દુઃખ જ છે. આ વાતને બેસે તો એની સાથેની આસક્તિ ઘટે, મોહના બંધન ઘટે, તીવ્ર રાગ ઘટે. આ સુખનું કારણ છે તો કે ના, એવું નથી. સુખે થાય અને દુઃખ પણ, એવું નથી. સુખનું કારણ તો પોતે પોતાનો સ્વયં છે. કોઈ પણ સુખ મેળવવું હોય એટલે જીવ સુખને ભોગવે કેવી રીતે? ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોથી જ સુખને ભોગવે. હવે એ સંસારનો સુખ તો ઇન્દ્રિયોથી, પાંચ ઇન્દ્રિયોની અંદર પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયના સુખનો લ્યો તો એ સાધન આધારિત કે સ્વ આધારિત? સાધન આધારિત. તરત જ હાલો ક્યાંક બહાર જઈએ, સરસ જોવા જેવું છે, પ્રદર્શનમાં જોવા જઈએ, ક્યાંક આ જોવા જઈએ, સ્થાનો જોવા જઈએ, એ આંખનો સુખ છે. એવું કાનનો સુખ, એવું નાકનું, એવું સ્વાદનું, એવું સ્પર્શનું. કોઈ સુખ એવું નથી કે જે ઇન્દ્રિયોના સાધનથી ભોગવીએ છીએ એ પરનો આધાર હોય. ઉપયોગને ઇન્દ્રિય દ્વારા બહાર જોડવો પડે એ વિષયો ઉપર, એ પદાર્થ ઉપર, એ સંયોગ ઉપર, એ સંબંધ ઉપર, એ ચીજ ઉપર, એ વસ્તુ ઉપર, એ વિના સુખની પ્રાપ્તિ નથી. જ્ઞાનીએ આ આપણને અહીંયા દ્રષ્ટિ આપી છે કે જો આ દ્રષ્ટિ બોધ, જ્ઞાનીઓનો બોધ વિચારવાનો છે. જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, તું ભ્રમામાં, અંતરનો સુખ અંતરની સમસ્યાઓમાં છે, બહાર શોધવાથી નહીં મળે. બોધ તો સૂર્યપ્રભા જેવું છે. આ બોધ છે એ સૂર્યપ્રભા જેવું છે. તો જીવને બેસતો નથી બેસતો. સાંભળી લીધો ત્યારે ગમ્યો, વાંચ્યો ત્યારે પણ જરા ગમ્યો, અને કોઈને શિખામણ દેવી હોય તો. પરંતુ દ્રષ્ટિ આવી નથી આવી એટલે આત્મગુણ પ્રગટતા નથી કે આત્માની સમશ્રેણી, આત્માના ગુણ પ્રગટે તો સમશ્રેણી પ્રગટે કે એમને સમશ્રેણી પ્રગટે? એ દ્રષ્ટિ આ તમગુણ પ્રગટે. કહો સુખ તે કોણ કહી? કહો તો ખરા કે આ સુખ કોણ કહી શકે? જગતમાં કોની તાકાત છે કહી શકે? જગતમાં જીવો સુખનું વર્ણન કયું કરી શકે? જે ઇન્દ્રિય જનિત, ભોગ જનિત, પદાર્થ આધારિત, વસ્તુ આધારિત, પરિસ્થિતિ આધારિત, બધી જ જગ્યાએ સુખનું જ્યાં જ્યાં વર્ણન આવે, સુખના જ્યાં જ્યાં ઉલ્લેખ આવે, એ બધે સુખનો ઉલ્લેખ બધો જ પર આધારિતથી જ આવે છે. આ સુખ કેનાર કોણ જગતની? આ કોણે કહ્યું? આવો અદભુત સુખ કેનાર કોણ? જેણે આ બધાથી અનુભવ્યું છે, સમસ્ત સંસારના તમામ પ્રકારના સંયોગોને જેણે ઉઠ દીધી છે, આવા જીવોને જે સુખની પ્રાપ્તિ થઈ છે એમણે કહ્યું છે કે ઓહો જગતના જીવો, આ તમારી પાસે રહેલું સંસારનું સુખ ઝાંઝવાના માયા પાણી છે, આ બધાથી માયા પાણી છે, ખરેખર સુખ નથી, સુખની છાયા પણ. એ જ્ઞાનસારની અંદર જેમ યશો વિજયજી મહારાજે કહ્યું હતું કે એવો રાજ યુવક હોય અને એના તાત્કાલિક એના લગ્ન થયા હોય અને દરબારની અંદર એ કંઈ નર્તકીનું સંગીત સાંભળતો અને ગાંધર્વનું સંગીત સાંભળતો હોય, એ સુખ કરતા પણ અનંત ગણું સુખ એ આત્માનું છે, અમારી સમાધિનું સુખ, સમાધિનું. હવે જગતના સુખની ઉદાહરણ આપી આપીને શું આપે? બિલ જેવું થાય, ગયો ચીપલા ભાવના બોધમાં આ વાત મૂકી કે બિચારો રાજ દરબારમાં ગયો, રાજાએ કીધું કે ઉભો રહે હું તને થોડા રત્નો બતાવું, અને રાજ દરબારમાંથી થાળ ભરી ભરીને આવ્યા રત્નો, હીરા, માણેક, મોતી, નીલમ, એના આભૂષણો, આ બધું જોયું તો જોયું. અને ઓલો ગયો ઘરે, એટલે તું ક્યાં ગયો તો કે રાજા મને એના ઘરે લઈ ગયા, શું કહ્યું? અરે આ જોયું, આવું હોય? અરે કે શું વાત કરો છો, એવી કોઈ ચીજ આપણે ત્યાં નથી. એ વર્ણન લખે છે કે ઓલો કે આ ચીપું, આ ચીપું, આ ચીપું કાઢીને મૂકે છે, તો કે રહેવા દે, આ એકે આમાં નથી, તો કે ગાંડો થઈ ગયો. અરે કઈ ખબર હતી, આથી તો બીજું શું હોય, આથી તો બીજું, અરે સંસારના પદાર્થોનું ઉત્કૃષ્ટ જે કાંઈ છે એનાથી પણ સુખ બીજું કયું હોય, એનો એક જ વિચાર, આમ નહીં ખબર પડે કે આનાથી બીજું શું હોય, તો એ વિચાર કરતા કરતા જગતના જીવો જ્યાં હજી દ્રષ્ટિ બરોબર નથી બોધની, ત્યાં શું વિચાર કરે કે સ્વર્ગની અંદર બરોબર કેરોસીનની લાઇનમાં ઊભું રહેવું ડો પડે, દેશમાં બાટલો ખલાસ થાય તો મંગાવવા જવું પડે, એ બસ ખલપર વૃક્ષ નીચે વહ્યા જાય, જે ભાવે માગીને ખાઈ જલસા કરો, નોકરી નહીં કોઈ, હાજરી પૂરનાર નહીં, રજા કોઈ નહીં લેવાની નહીં, તો કંઈક હજી એને બેસે, કેમ કે એના હજી સંસારના પદાર્થના અનુભવના આધાર ઉપર એમાં પડતી મુશ્કેલી નથી. એટલે અહીંયા અમેરિકામાં શું ઘણું ખબર છે ને, આ તો ઘણી તો કલ્પનાનું, કેટલાક લોકોને તો કાંઈ ખબર જ નથી કે અમેરિકામાં શું દુઃખના ડુંગર, તો એ માને ઓહો અરે ત્યાં આમ, ત્યાં આમ, ત્યાં આમ, અરે ત્યાં આમ બધું બરોબર છે, પણ માત્ર માનવીનું કલ્પના. જ્ઞાની કહે છે સુખ દુઃખ એ કલ્પના છે, બોધનો વિષય નથી. હજી જ્યાં સુધી બોધની દ્રષ્ટિ નથી આવી ત્યાં સુધી આત્મગુણ પ્રગટશે જ. રોજબરોજના જીવનની અંદરનું અને સંપૂર્ણ જીવનની અંદર સુખ દુઃખના લેખાજોખા જ્યાં સુધી સાધન આધારિત કર્યા, સંયોગ આધારિત કર્યા, ત્યાં સુધી આ જીવનમાં દ્રષ્ટિ જ નહીં, અને દ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી એ આત્મગુણ પ્રગટશે ક્યાંથી? અને આ સમજશે કેમ જ્ઞાનીઓની વાત કે કશું જ નથી, કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવી એ જ સુખનો નાશ છે, કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. ઓહો જ્ઞાનીઓ તો પરમ ધર્મ કરે, આ વાત ક્યાંથી દેશો, આ બેસાડવી કેવી રીતે? હવે કે છે કે જો આ બોધથી બેસે, આ દ્રષ્ટિથી બેસે, આ દ્રષ્ટિનું મહત્વ, આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં આ જે આખો જીવનો દ્રષ્ટિકોણ, આ આખી વૈચારિક વિચારની અંદર જીવ, અને આ વિચારની અંદર જ્યારે એને બેસે છે ત્યારે એને પોતાનો ગમે તેવો વૈભવ એ પણ એને દુઃખરૂપ લાગે છે. શાલીભદ્રને મહારાજા શ્રેણીક પણ જ્યાં શરમાય ઉઠે લજાય મરે એવો વૈભવ શાલીભદ્ર, ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણી, અને એ શાલીભદ્રના વિચારમાં એક જ પત્ર પ્રશ્ન આવીને ઉભો રહી ગયો કે શું આપણે પણ આપણા માથે પણ, કૃપાળુદેવે શબ્દ સરસ લીધો, માથે રાજા વર્તે છે, બસ આટલો ઉહાપો થઈ ગયો, માથે રાજા વર્તે. અરે આવી પ્રકારની મારી અદભુત ઐશ્વર્ય અને એમાં માથે રાજા વર્ત છે, માં છે બેટા, આપણે તો રાજના નાગરિક છે, રાજા પતિ, આ બધું જ વ્યર્થ, આ તમામની વ્યર્થતા સમજાતા એક દ્રષ્ટિ અને એને જોયું કે હજી આથી વધારે સુખ ક્યાં છે, સ્વાધીન ક્યાં છે, આ બધું પરાધીન છે. તો સ્વાધીન ક્યાં છે? આત્મબુદ્ધ. એ સીધા ભગવાન મહાવીરના સમાવર્ષણમાં જઈ અને દીક્ષા કરી બધું જ છોડ્યું. આ છોડવાનો ભાવ ક્યાંથી આવ્યો? આટલી ઉત્કૃષ્ટ ભાવ પરવશ છે. આ બધું પરવશ છે, આ સુખ નથી. જો આ જે છે ધ્યાન છે, આ ધ્યાનના સુખની વાત, એ ધ્યાનનું સુખ છે, એ પછી સમાધિ છે ને એ નિરંતર સુખની અવસ્થા છે, ત્યાં સ્થિતિ છે. આ ધ્યાનના સુખની અંદર જ્ઞાની કહે છે કે જ્યાં સુધી આ દ્રષ્ટિ ના આવે આત્મગુણ તરફ, એટલે સર્વ પરવશમ દુઃખમ સર્વ આત્મવશમ સુખમ, આ લક્ષણ સુખ ને દુઃખના જે થાય બે જ કસોટી આપી, પરવશ કે સ્વવશ નક્કી કરો. પરવશ કે ખૂબ આનંદ આવ્યો આપણામાં જ્યાં પણ બહુ મજા આવી, સ્વવશ કે પરવશ? કારણ કે શેમાં આનંદ આવ્યો હતો? કે વ્યવસ્થા આટલી સરસ હતી, રહેવાનું આટલું સરસ હતું, આમ જવાનું આટલું સરસ હતું, આ બધું કાંઈ હવે તને કાંઈ નહોતું ને આનંદ આવ્યો ખરો? અનુભૂતિ થઈ ગઈ, અનુભૂતિનો આનંદ જે થાય. એટલે અહીંયા એને વાત જ્ઞાનસારમાં અષ્ટકની અંદર પાછા યશોજી મહારાજ મૂકે છે, પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાસુખમ. કંઈ પણ વસ્તુની અપેક્ષા કરવી એ જ દુઃખ છે, મહાદુઃખ છે. પર પદાર્થની, પર વસ્તુની, પર સંયોગની, પર સંબંધની, પર સ્થિતિની, પર પરિસ્થિતિની અપેક્ષા કરે, સ્પૃહા અંતરંગ સ્પૃહા જેની નથી એવી જેની મુક્ત આચરના, એને બિલકુલ સ્પૃહા અંદર. તો કે છે આમ સ્પૃહા થાય એ જ દુઃખ, આજે કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ, અને નિસ્પૃહત્વમ મહાસુખ. ભક્તિ પરાભક્તિ તો એને કહે છે કે હરિ પાસે તૃણની પણ યાચના કરવી. લ્યો આ નિષ્ફળ તો કેવું, કેવો સુખી છે પ્રભુની ભક્તિ કરીને. અરે કદાચ ઓલો ઓલો ખુશ થઈ જાય કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગ માગ તારે શું કરી, મારે કાંઈ નથી જોતું, તું તુષ્ટમાન થઈ કે તું શું અમને આપવાનું છે? કારણ કે અમે પણ હવે અમારા આત્મામાં નમણતા કરીએ છીએ. 680 નિસ્પૃહત્વમ મહાસુખમ. કેટલી બધી નિસ્પૃહા છે કે હે પરમાત્મા, તું તુષ્ટમાન થઈને કદાચ અમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તું અમને શું આપીશ? અમારે કાંઈ જોઈતું નથી. જગતના નાથને પણ કોઈ કહે કે કાંઈ જોતો નથી, જા તું તારું કામ કર, અમે અમારું કરીએ. આ પ્રેમની ખુમારી આનંદગંજી આશા ઓર ક્યાંથી જાતી હોય છે? કેવી ખુમારી અંગે લાલી પ્રગટે એની, કે પરમાત્મા પણ શરમાઈને ચાલ્યો છે કે આને હું શું આપીશ? કોઈ માગણી નથી, કોઈ યાચના નથી, હરિ પ્રત્યે તૃણ માત્રને પણ યાચના ન કરવી, આ ભક્તિ છે. કૃપાળુ દેવી ભક્તિ તો ત્યારે જ સાચી પ્રગતિ કહેવાય. પત્રમાં શીર્ષક આપ્યું છે ને, શીર્ષક કેટલી નિસ્પૃહત્વ હશે. તો અહીંયા એને મૂક્યું છે કે પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વ માસુખમ. આ જે છે અમે જે આ સુખની વાત કહીએ છીએ, આ કોણ કહી શકશે? એ તો કયો પ્રશ્ન કહે કે કોણ કહે છે આ સુખને? ખરું સુખ જે જ્ઞાનીઓ કહે છે કોણ કહી શકશે અને કોણ સમજી શકશે? કોણ કહી શકશે? માનો કે કોઈએ કહ્યું તો કોણ સમજી શકશે? કૃપાળુ દેવને કીધું કે અમારી વાતને કોણ આપે? શુક્લ અંતકરણ વિના અમારા વચનને કોણ દાદ આપશે? રિસ્પોન્સ પ્રતિભાવ કોણ આપશે? કેનું અંતકરણ શુક્લ છે, દ્રષ્ટિ પ્રગટી નથી તો શું કરશે? બોધ તો પ્રભાશે, સૂર્ય પ્રભા જેવું, પણ ઘુવડને સૂર્ય હોય તોય સૂર્યનો પ્રકાશ ઘુવડને શું કામનો? એમ આવા સત્પુરુષોનો બોધ જગતના સંસાર સુખમાં રાચી વચી રહેલા વિષયના કીડાને સુખ એને આત્મગુણની દ્રષ્ટિ ક્યાંથી થવાની? ક્યારે થાય? પ્રશ્ન તો બહુ ભેદક મૂક્યો છે કે એ દ્રષ્ટિએ આત્મગુણ પ્રગટે, જ્યારે આવી દ્રષ્ટિ આવશે. અને દ્રષ્ટિ બહુ લાંબુ નથી કીધું, પરવસી દુઃખ અને સ્વવસ્તે સુખ. ચાલો અમે તમને કહી દઈએ કે એક દ્રષ્ટિ પ્રગટાવો. આ અમે તમે કોને કહીએ? કોણ કહી શકશે અને કોણ સમજી શકશે? એવી અદભુત વાત મૂકી છે. વિષય આખો વિચારનારો છે, એમાં કે છે આનંદ 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 જ પ્રગટે. અંધકારમાંથી જેમ કોઈને પ્રકાશમાં આવે, ખોવાયેલી ચીજ જેમ પાછી મળે. જગતના દ્રષ્ટાંત તો આપી શકે, બીજું શું કરે જ ના નહીં. આપણે તો સંસારના માપદંડથી અને સંસારના દાખલાથી વસ્તુને સમજી શકીએ. અને સંસારના દાખલામાં તો જે વાલામાં વાલી દાખલા હોય એ આપણને મળે. તો જેમ કહ્યું ને કે અમે તો તમને આનંદ ગણીએ, કારણ કે મન મહિલા અને વાલા ઉપર ભાઈ એ દ્રષ્ટાંત આપ્યું. અમે સમજી છીએ કે અપાય એમ નથી, પણ શું કરીએ? તમે શું સમજો? અમે તમને શ્રુત ધર્મીને શ્રુત એવો પ્રેમ કેવો હોય છે સમીર દ્રષ્ટિને પ્રભુના વચનમાં સતત દિવસ ને રાત રટણ હોય છે એને એને અંતર નાદ જાગી ગયો છે. અહો રાત્ર એ જ પ્રગટે છે, દિન રાત્ર રહે તદ ધ્યાનમાં યમધમધો રહેતો હશે. સ્મરણ ન હોય તો એના ધ્યાનમાં એ આત્મભાવનું સ્મરણ કેટલું બધું ગાઢ હશે, કેટલું બધું અવિરત હશે, અખંડ હશે. કેવળ બીજ સ્વભાવનું અખંડ વર્તી જ્ઞાન, આ અખંડ શબ્દ સમજાય કોને? કેવી રીતે મેં તમને કહેવું? જે પેલું કીધું ને કે રાંડી રૂવે ને માંડી રૂવે, કે જે લખાયું નથી છતાંય લખીએ છીએ. શું કામ લખીએ છીએ? કે તમને કેમ સમજાવું કે કુળગુરુથી ન પામ્યા, બીજે ગયા તો એ ગુરુથી તોય આપણે સંકેતની પ્રાપ્તિ ન થઈ. જીવનનું સૌભાગ્ય સાત ભરતાર વાળી કોને કહેવાય? એમ આ સત્પુરુષનું મહત્તા કીધી છે. આ સત્પુરુષે જે વાત મૂકી છે એ બહુ ટૂંકમાં, અને આ એક વિચાર, આ દ્રષ્ટિનું સૂત્ર આપ્યું છે. આ દ્રષ્ટિનું સૂત્ર એ છે કે ધ્યાનનું સુખ, ધ્યાનનું સુખ લક્ષમાં આવે તો ધ્યાન સાચું શું એ ખબર પડે. નહીં તો સાચું ધ્યાન શું એ ખબર પડતી